समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां पुण्य पाप अधिकारनी गाथा 157 158 अने 159 चाले छे। एना गाथा नो गाथार्थ टीका अने भावार्थ आपणे कर्या छे। पूज्य गुरुदेव गांधी स्वामीए आपेल પ્રવચનના ઘણા ખરા અંશો પણ આપણે લીધા છે। હવે વધારે અંશો લેતા પહેલા આ ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ। આ ત્રણ ગાથામાં એ વાત આવી કે જ્ઞાનનું સમ્યક સ્વરૂપ પરિણમન એ મિથ્યાત્વ કર્મથી એટલે મિથ્યાત્વ ભાવથી ઢંકાઈ જાય છે। જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન એ અજ્ઞાન કર્મથી એટલે કે એવા અજ્ઞાન ભાવથી ઢંકાઈ જાય છે, તિરોભૂત થાય છે। અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન એ કષાય કર્મથી તિરોભૂત થાય છે એટલે પ્રગટ થતું નથી। અને આ રીતે જે મોક્ષના કારણો છે એવા કારણોને આ શુભાશુભ કર્મ તિરોભૂત કરે છે માટે એનો નિષેધ કરવામાં આવ્યો છે। હવે પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર આપેલ પ્રવચનમાંથી બાકી રહેલા અંશો આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો પાના નંબર 152 એના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં વાત કરી છે। પ્રશ્ન છે કે રાગ શુભરાગ એ મોક્ષના કારણરૂપ સ્વભાવનું નિશ્ચયથી ઘાતક છે, પણ વ્યવહારથી શું? વ્યવહારથી તો વ્યવહાર મોક્ષ માર્ગ છે ને। જ્યારે એમ વાત કરી કે શુભરાગ છે એ મોક્ષના કારણરૂપ સ્વભાવ એનો એ નિશ્ચયથી ઘાતક છે, પણ વ્યવહાર છે એ તો પાછો જુદો છે ને, વ્યવહાર મોક્ષ માર્ગ છે ને, એવો પ્રશ્ન કોઈએ કર્યો અને એના ઉત્તર રૂપે ગુરુદેવે વાત કરી છે। વ્યવહાર અને શુભભાવ બંનેને સમજાવતા વાત કરી છે કે જો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય, આ ભગવાન આત્મા શુદ્ધ દ્રવ્ય ત્રણેય કાળ જે રહેવાવાળું છે તે એને જ નિશ્ચય કહેવાય, એટલે તે નિશ્ચય અને એવા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું પરિણમન એટલે કે શુદ્ધ રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના શુદ્ધ પરિણામ એ વ્યવહાર, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એ નિશ્ચય અને શુદ્ધ રત્નત્રય એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના પરિણામ એ વ્યવહાર, અને આ વ્યવહારને સદ્ભૂત વ્યવહાર કહેવામાં આવ્યો, કેમ કે એવું થાય છે માટે એ સદ્ભૂત વ્યવહાર છે। હવે શુદ્ધ રત્નત્રયના પરિણામ પોતાના છે, આ પરિણામ જે થયા એ પર્યાય થઈ એ નિર્મળ પરિણામન થયું એ કોનું, એ એનું પોતાનું। શુદ્ધ રત્નત્રયના પરિણામ સ્વના હોવાથી એને નિશ્ચય કયા, એવા પરિણામને નિશ્ચય કયા અથવા એને નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ તો પછી તેની સાથે રહેલા સહકારી અથવા નિમિત્ત જે બાહ્ય શુભરાગના પરિણામ એને વ્યવહારથી વ્યવહાર રત્ન કહેવાય અથવા વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. અને આ વ્યવહાર મોક્ષ માર્ગ કયો, એ અસદભૂત વ્યવહાર છે. ફરીથી આ વાતને જરાક સમજવાની જરૂર છે. શું સમજવાનું છે કે પહેલા તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એ નિશ્ચય, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નિશ્ચય છે તો એનું પરિણમન શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે એ રત્નત્રય, શુદ્ધ રત્નત્રય. એ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ના પરિણામ, એવી નિર્મળ પરિણામ, એવા એવી નિર્મળ પર્યાય, એને શુદ્ધ રત્નત્રયને વ્યવહાર કહ્યો. આપણે જેને મોક્ષ માર્ગ કહીએ છીએ એને શુદ્ધ દ્રવ્યની અપેક્ષાથી વ્યવહાર કર્યો. કેમ કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નિશ્ચય છે તો એનું પરિણમન છે એ વ્યવહાર છે. એટલે એવા પરિણામ, એનું લક્ષ કરતા થતા પરિણામ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને એનું લક્ષ કરીએ ત્યારે જે શુદ્ધ નિર્મળ પર્યાય થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે જે પરિણામ થાય છે, જે પર્યાય થાય છે, એ શુદ્ધ રત્નત્રય, અને એને આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ. એ મોક્ષ માર્ગ જે કયો છે એને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ વ્યવહાર કર્યો. કેમ કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તો છે, તે છે જ, અને એનું લક્ષ કરતા થતા જે પરિણામ છે જેને મોક્ષ માર્ગ કહીએ છીએ એ શુદ્ધ રત્નત્રય, એવા પરિણામને વ્યવહાર કર્યો. અને આ વ્યવહાર છે તે કેવો વ્યવહાર છે? સદ્ભૂત વ્યવહાર છે. જે છે એટલે સદ્ભૂત છે. વ્યવહાર તો એટલા માટે કહ્યો કે એવા પરિણામ કયા એટલા માટે એ વ્યવહાર થયો. પરિણામ છે ને એટલે વ્યવહાર છે. હવે જ્યારે આવા શુદ્ધ રત્નત્રયના પરિણામ જે થાય છે, જેને આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ, એ પોતાના છે, એ જીવના પોતાના છે, એ શુદ્ધ પરિણામ છે, એટલે એ સ્વના છે, અને સ્વના છે તો એવા મોક્ષ માર્ગને આપણે નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ છીએ. એટલે એને નિશ્ચય કહીએ, એવા પરિણામને નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ છીએ, તો પછી એની સાથે રહેલ જે બાહ્યમાં શુભ રાગના પરિણામ છે એને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે, અથવા તો સહકારી છે કે નિમિત્ત છે, જે બાહ્ય શુભ રાગ છે એવા પરિણામને એ વ્યવહારથી વ્યવહાર રત્નત્રય અથવા વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અને આ વ્યવહાર મોક્ષ માર્ગ છે એ અસદભૂત વ્યવહાર છે. પેલો સદભૂત વ્યવહાર હતો અને આ અસદભૂત વ્યવહાર છે. અસદભૂત વ્યવહાર છે એટલે જે નથી અને કહેવામાં આવ્યો છે માટે એ અસદભૂત વ્યવહાર છે. કેમ કે એ નિમિત્ત છે, એ બાહ્યમાં છે, એ શુભરાગના પરિણામ છે, જે ખરેખર આત્માના પરિણામ નથી, એ મોક્ષનો માર્ગ નથી, એટલે એ અસદભૂત વ્યવહાર છે. અને એનો અર્થ શું? એનો અર્થ એ કે વ્યવહાર રત્નત્રય મોક્ષ માર્ગ છે જ નહીં. એને મોક્ષ માર્ગ કહેવો એ તો કથન માત્ર છે, આરોપ છે, ઉપચાર છે. વાસ્તવમાં તો એ શુદ્ધ રત્નત્રયનો ઘાતક છે, અથવા તો એનો વિરોધી ભાવ છે. શુદ્ધ રત્નત્રયનો ઘાતક એટલા માટે કે એવા બહારમાં શુભ ભાવમાં વ્યવહાર રત્નત્રયમાં રહેવાથી નિશ્ચય રત્નત્રય પ્રગટ થતું નથી, એટલે એને વાસ્તવમાં તો શુદ્ધ રત્નત્રયનો ઘાતક અથવા વિરોધી ભાવ જ કહેવામાં આવ્યો છે. એ શુદ્ધ રત્નત્રયનો વેરી છે. બહુ સરસ સ્પષ્ટીકરણ કર્યું છે. આગળ પણ ગુરુદેવ કહે છે કે આત્મ અવલોકનમાં લીધું છે કે નિશ્ચયથી રાગ જ આત્માનો વેરી છે, કર્મ વેરી નથી. કર્મ છે એ આત્માનું વેરી નથી, એટલે શત્રુ નથી, પણ રાગ છે તે જ આત્માનો શત્રુ છે, આત્માનો વેરી છે. વિકાર ભાવ છે તે અનિષ્ટ છે, અને એક આત્મ સ્વભાવ જ ઇષ્ટ છે. વિકાર ભાવ છે તે શત્રુ છે. કેમ શત્રુ છે? કે એ પોતાના શુદ્ધ ભાવ રૂપે થવા દેતો નથી. જ્યાં સુધી વિકાર ભાવ રહે છે ત્યાં સુધી જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે થતો નથી, એટલે એને વેરી કયો, શત્રુ કયો. કર્મ છે એ કઈ વેરી નથી. કર્મ તો શું છે? જળ કર્મ છે એ તો પૂતગળ છે, એ તો પૂતગળ છે. અને એના ઉદય આવે છે તો કઈ એ ઉદય તે જીવને વિકાર ભાવે પરિણમવા માટે દબાણ કરતા નથી, પણ જીવ પોતે જ એવા વિકાર ભાવે થાય છે. અને એ વિકાર ભાવ છે એ અનિષ્ટ છે, અને એક આત્મ સ્વભાવ છે એ જ ઈષ્ટ છે. વળી કળશ ટીકા કળશ 108માં પણ આ વાત આવી, એમાં ત્રણ બોલથી એ કહ્યું, આપણે કરી ગયા છીએ, કે વ્યવહાર ચારિત્ર હોતું થકું તે દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે, એમ ત્રણ પ્રકારે કહેવામાં આવ્યું. એટલે જે ભાવ, આત્માનો શુદ્ધ ભાવ, એનાથી વિરુદ્ધ વિકારી ભાવ, એ વિકારી ભાવ છે. જે ભાવ બંધ છે અથવા તો ભાવ બંધનું કારણ છે, એના નિમિત્તે દ્રવ્ય બંધ થાય છે, એ ભાવ, એ ભાવ, એ વ્યવહાર ચારિત્ર શુભ ભાવ છે એટલે વ્યવહાર ચારિત્ર કહ્યું, પણ એ ખરેખર તો અનિષ્ટ છે, દુષ્ટ છે, ઘાતક છે. કોનું ઘાતક છે? તો કે નિશ્ચય રત્નત્રય રૂપ પોતાના શુદ્ધ ભાવ, શુદ્ધ પરિણામ, સમ્યક રત્ન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રય રૂપ શુદ્ધ પરિણામ, એનું એ ઘાતક છે, એવા પરિણામને પ્રગટ થવા દેતું નથી. છ ઢાળામાં, ત્રીજી ઢાળામાં પણ દોલતરામજીએ કહ્યું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવમગ સો દુવિધ વિચારો જો સત્યાર્થ રૂપ સો નિશ્ચય કારણ સો વ્યવહારો. નિશ્ચય મોક્ષ માર્ગ સત્યાર્થ છે અને એનું કારણ બાહ્ય નિમિત્ત વ્યવહાર મોક્ષ માર્ગ અસત્યાર્થ છે. હવે આ ગાથા ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈએ. પાના નંબર 153 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનનું સમ્યક સ્વરૂપ પરિણમન મિથ્યાત્વ કર્મથી તિરોભૂત થાય છે. એનો અર્થ શું છે? ગુરુદેવ સમજાવે છે કે શુભ ભાવને પોતાનો માનવો ઇત્યાદિ જે મિથ્યાત્વ ભાવ છે તે આત્માના સમ્યક્ત્વ રૂપ પરિણમનનો ઘાતક છે. મિથ્યાત્વ ભાવ પણ કેવો લીધો છે? કે શુભ ભાવને ધર્મ માનવો, મોક્ષ માર્ગ માનવો, મુક્તિનો માર્ગ માનવો, એવું મિથ્યાત્વ, એવી ખોટી શ્રદ્ધા, તે શ્રદ્ધા એ આત્માના સમ્યક્ત્વ રૂપ પરિણમનને પ્રગટ થવા દેતું નથી, એટલે એનો ઘાતક છે. એટલે તે સમ્યક દર્શનને પ્રગટ થવા દેતો નથી, ઉત્પન્ન થવા દેતો નથી. અહીં મિથ્યાત્વ કર્મ એટલે જીવનો મિથ્યાત્વ શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ ભાવ લેવો. મિથ્યાત્વ ભાવ, કર્મ તો નિમિત્ત છે, જડ છે. કર્મનો ઉદય તો જીવને અડતોય નથી. કર્મ જડ છે અને એ જડ કર્મનો ઉદય, એ જડ ભાવે છે, એ કાંઈ જીવને સ્પર્શતો પણ નથી, એટલે એ જીવના ભાવનો ઘાતક થતો નથી. એટલે કર્મના ઉદયથી કંઈ જીવના ભાવનો ઘાત થાય છે એમ નથી. કર્મના ઉદય આવે, ભલે ને આવે, કર્મના ઉદયને કારણે આ સંપત્તિ સમૃદ્ધિ બધા સમીપમાં આપણને લાગે, તેથી શું એ કંઈ જીવને વિભાવ ભાવ વિકારી ભાવ કરાવતા નથી, પણ જીવ પોતે સ્વયં એવા વિકારી ભાવ વિભાવ ભાવે પરિણમે છે, અને એવા ભાવ છે એ આ શુદ્ધ રત્નત્રયના પરિણામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એના ઘાતક થાય છે, એના ઘાતક થાય છે. જ્યારે સ્વભાવ છે એ તો અવિપરીત ભાવ છે. મિથ્યાત્વનો ભાવ વિપરીત ભાવ છે અને સ્વભાવ એ અવિપરીત ભાવ છે. એટલે એવા સ્વભાવ ભાવનો પેલો મિથ્યાત્વ ભાવ છે એ ઘાત કરે છે. અહીંયા ભલે કર્મથી વાત લીધી છે, પણ કર્મથી એટલે કર્મના નિમિત્તે થતા જીવના ભાવથી એમ અર્થ લેવો. કર્મથી એટલે કર્મ કઈ કરતું નથી, જળ કર્મનો ઉદય આવે એ પણ કઈ કરે નહીં, પણ એવા કર્મનો ઉદય, જળ કર્મનો ઉદય છે અને એવો ઉદય વર્તે છે તો એના નિમિત્તે જીવને જે ભાવ થાય એ ભાવ, એ વિકારી ભાવ, અને એ ભાવ છે, એ ભાવ છે એ ઘાતક છે. એ ભાવ શુભ હોય કે અશુભ હોય પણ એ જીવના શુદ્ધ પરિણામનો ઘાતક છે, એટલે કે જીવના શુદ્ધ પરિણામ થવા દેતો નથી. અગાઉ ગાથા 156 માં આવી ગયું કે વ્રત તપ આદિ શુભરાગરૂપ ભાવ કર્મ છે, તે શુભ કર્મ છે અને તે નુકસાન કરનારું હોવાથી નિષેધવામાં આવ્યું છે. અને અહીંયા કહે છે કે એનું જે રાગનું અશુદ્ધ ઉપાદાન છે તે એના શુદ્ધ ઉપાદાનની પરિણીતીનો ઘાત કરે છે. અહીંયા 156માં વાત કરી એનાથી સહેજ જરા જુદી રીતે વાત કરી, પણ મૂળ વાત તો એ જ કરી. શું કહ્યું કે જે રાગનું અશુદ્ધ ઉપાદાન છે તે એના શુદ્ધ ઉપાદાનની પરિણીતીનો ઘાત કરે છે. આ વાક્ય સમજવા જેવું છે. અશુદ્ધ ઉપાદાન, રાગનું અશુદ્ધ ઉપાદાન એટલે રાગ થાય તે વખતે એવા પરિણામ થાય ત્યારે ઉપાદાન કેવું છે, એ અશુદ્ધ ઉપાદાન છે. અને અશુદ્ધ ઉપાદાન છે તો પછી શુદ્ધ ઉપાદાન નથી, એટલે કે શુદ્ધ ઉપાદાનની જે પરિણતિ શુદ્ધ જે છે એ રહેતી નથી. અશુદ્ધ ઉપાદાન છે એ રાગ છે, અશુદ્ધ ઉપાદાનને કારણે જે પરિણામ છે તે રાગ છે, અને એ રાગને કારણે શુદ્ધ ઉપાદાનને કારણે થતો જે શુદ્ધ ભાવ છે એ થતો નથી. એટલે રાગ છે તો શુદ્ધ ભાવ પ્રગટ થતો નથી. આગળ કહે છે ચોથા પેરેગ્રાફમાં, તે જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાન કર્મથી તિરોભૂત થાય છે. જ્ઞાનનું કે કહો કે આત્માનું કહો, એટલે કે આત્માનું જ્ઞાનરૂપે જે પરિણમવું, આત્માનું જ્ઞાનરૂપે થવું, એવું ભવન થવું, તે અજ્ઞાન કર્મથી તિરોભૂત થાય છે. અજ્ઞાન કાર્ય, અજ્ઞાન કર્મ એટલે અજ્ઞાન કાર્ય, અજ્ઞાન ભાવ, કાર્ય સાથે રહેલો ભાવ, એટલે અજ્ઞાન કર્મથી તિરોભૂત થાય છે. સ્વરૂપનું અજ્ઞાન, શુભ ભાવમાં અટકવારૂપ અજ્ઞાન આત્માના જ્ઞાનરૂપ પરિણમનને રોકી દે છે. અજ્ઞાન એટલે સ્વરૂપનું અજ્ઞાન, સ્વરૂપને જેમ છે તેમ એ જાણતો નથી અને અન્યથા જાણે છે. શુભ ભાવમાં અટકવારૂપ અજ્ઞાન, એવું એને અજ્ઞાન વર્તે છે, એ અજ્ઞાન આત્માના જ્ઞાનરૂપ પરિણમનને પ્રગટ થવા દેતું નથી. શુભ ભાવમાં જે જ્ઞાન રોકાઈ ગયું છે તે અજ્ઞાન છે. શુભ ભાવમાં પોતાનું જ્ઞાન રોકાઈ રહ્યું છે, એટલે કે પોતે એનું જ્ઞાન કરવા રોકાઈ ગયો છે, એવી જ્ઞાનની પર્યાય છે, તો એ પેલા સમ્યક જ્ઞાનને પ્રગટ થવા દેતી નથી. શુભ ભાવમાં જે જ્ઞાન રોકાઈ ગયું છે તે અજ્ઞાન છે અને એ સમ્યક જ્ઞાનના પરિણમનનો ઘાત કરે છે. આગળ 154માં પાના ઉપર ગુરુદેવ કહે છે કે કર્મ શું છે. કર્મ, જડ કર્મ તો કાંઈ કરતા નથી, જડ કર્મ તો પૂતગળ છે, એને તો ખબર પણ પડતી નથી કે એ કોણ છે, એ કંઈ જ્ઞાન સ્વરૂપ નથી, એ તો જડ છે, અચેતન છે, એટલે એ કંઈ ઘાત કરનારા નથી. જડ કર્મ છે એ કંઈ આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરનારા નથી. પોતે મિથ્યા પરિણમન કરે છે, પોતે મિથ્યા ભાવે રહે છે, અને એ ભાવ છે એ મિથ્યા શ્રદ્ધાન ભાવ કે અજ્ઞાન ભાવ છે કે કશાય ભાવ છે, એ પોતાનો દોષ છે અને એના સ્વભાવ ભાવ, શુદ્ધ ભાવ રૂપ પરિણમન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચય એને પ્રગટ થવા દેતું નથી, એનો ઘાત કરનારું છે. આગળ કહે છે ગુરુદેવ કે ચારિત્રની વાત કરતા કહે છે કે અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાય કર્મથી તિરોભૂત થાય છે, એટલે શું છે કે જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમ એટલે આત્માનું અતિન્દ્રિય આનંદનું શાંતિનું પરિણમન, એ જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન છે. જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન એટલે ચારિત્ર તો સુખ શાંતિ આનંદ છે, સુખ શાંતિ આનંદની દશામાં રહેવું એ ચારિત્ર છે. પોતાના સ્વરૂપમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ કરવો, એવા અતિન્દ્રિય સુખનો અનુભવ કરતા પરિણમવું, એનું નામ ચારિત્ર. આવા ચારિત્રનું પરિણમન રોકનારું શું છે તો કે પેલા કષાય ભાવ છે. કષાય ભાવે જીવ થાય છે એટલે કેવા ભાવ, શુભ ભાવ છે કે શુભ ભાવ છે તે એવા આત્માની શાંતિ આનંદ ના ઘાતક છે. એટલે અહીંયા જ્ઞાનનું ચારિત્ર રૂપ પરિણમન એટલે કે જ્ઞાન કહેતા આત્મા, આત્માનું એવું ચારિત્ર રૂપ પરિણમન કહેતા આનંદનું શાંતિનું પરિણમન, એ પરિણમન જે છે એ સહજ છે, એને એ પોતે વિભાવ ભાવ રૂપ થાય છે એટલે એનો શાંતિનો આનંદનો અનુભવ થતો નથી. આ પાંચ મહાવ્રતના પરિણામ એ કંઈ આત્માનું ચારિત્ર નથી, એ તો બાહ્ય ચારિત્ર છે. અને એમાં તો શુભભાવ રહ્યો છે એટલે એ તો રાગનું કારણ છે, એ રાગનું આકુલતારૂપ આચરણ છે, શુભભાવ છે. પાંચ મહાવ્રતના પરિણામ એ શુભભાવ છે, એને તો રાગનું આકુલતારૂપ આચરણ કહ્યું છે. એનું લક્ષ્ય થતાં, એનું લક્ષ્ય થાય છે તો એ પરમાં જ રહી જાય છે. પાંચ મહાવ્રત છે અને એની સભાનતા સહિત એ પરિણમન કરે છે તો શુભભાવમાં રહ્યો છે, અને શુભભાવમાં રહ્યો છે ત્યાં સુધી એ આકુળતામાં છે, અને જ્યારે એને છોડીને પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એને સાચા આનંદ શાંતિ સુખનો અનુભવ અતિન્દ્રિયપણે થાય છે. એટલે એવા પાંચ મહાવ્રતની સભાનતાના જે ભાવ શુભભાવ એવું આચરણ, એ તો આકુળતારૂપ છે, અનાકુળતારૂપ નથી, અને એ આત્માનું ચારિત્ર નથી, એ બાહ્ય ચારિત્ર છે. આત્માનું ચારિત્ર તો વિતરાગ પરિણતિ રૂપે છે, અને આવું વિતરાગી ચારિત્ર એ કષાયરૂપ કર્મ એટલે કે વ્રત તપ શીલ આદિ કર્મ વડે તિરોભૂત થાય છે. આ બધાને કષાયરૂપ કર્મ કેમ કયા, કેમ કે એ શુભભાવ છે, અને શુભભાવ છે એ બંધનું કારણ છે, અને એ આકુળતારૂપ છે એટલે એને અહીંયા કષાયરૂપ કર્મ તરીકે કહેવાય છે. અહીંયા પેલા કષાય ક્રોધ માન માયા લોભ એની વાત નથી, અહીંયા તો ચારિત્ર પોતાનું અતિન્દ્રિય આનંદ સુખ શાંતિનું પરિણમન એવું ચારિત્ર છે એને આ રોકનાર છે. આ શુભભાવ ના પરિણામ છે કે વ્રત તપ શીલ ની સભાનતારૂપ જે પરિણામ છે એ શુભભાવ છે, અને એવા શુભભાવ છે એને પોતાના અતિન્દ્રિય આનંદ સુખ શાંતિ માં જવા દેતા નથી, એવું થવા દેતા નથી. જ્યાં સુધી એને શુભભાવ વર્તે છે ત્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપમાં રમણતા કરી શકતો નથી, એવા અતિન્દ્રિય આનંદ શાંતિ રૂપે પરિણમન કરી શકતો નથી. એટલે એવા આત્માના ચારિત્રના આ શુભભાવ એ બધા ઘાતક છે. જે શુભભાવ છે તે આત્માના ચારિત્રનો ઘાત કરે છે, અર્થાંત ચારિત્રને થવા દેતો નથી. અને આ રીતે મોક્ષના કારણ ભાવોને, મોક્ષના કારણ ભાવો શું છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એવા કારણ ભાવ, શુદ્ધ ભાવ, શુદ્ધ પરિણમન, એ મોક્ષ માર્ગ, એ મોક્ષનું કારણ, એવા મોક્ષના કારણરૂપ ભાવોને આ બધા કર્મ એ ઢાંકી દે છે, એટલે એનો નિષેધ કરવામાં આવ્યો છે. એટલે નિષ્કર્ષ શું કહ્યો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષના માર્ગનો કર્મઘાત કરતું હોવાથી, કર્મ એટલે જળ કર્મ નહીં, અહીંયા ભાવ લેવાના અથવા ભાવ કર્મ લેવાના. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગનો કર્મ ઘાત કરતું હોવાથી તેનો એટલે કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. ભગવાન ત્રિલોકીનાથ શ્રી સર્વજ્ઞ દેવે શુભ ભાવને ધર્મ તરીકે માનવાનો કે ધર્મ તરીકે જાણવાનો કે ધર્મ તરીકે આચરણ કરવાનો નિષેધ કર્યો છે. તો આ રીતે આપણે ગાથા 157, 158, 159 અહીંયા પૂરી કરીએ છીએ. હવે કુંકુંદાચાર્ય ભગવાન આગળ કહે છે કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. આ નિષેધવા યોગ્ય છે એ વાત કરી એટલા માટે આગળ કે એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપ મોક્ષ માર્ગનું ઘાતક છે. હવે એ જ કર્મને માટે એમ કહે છે કે એ કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. તો ગાથા 160 લઈએ. સ સર્વ જ્ઞાનદર્શી કર્મ રજસા નિજે ન અવચ્છન સંસાર સમાપન્નો ન વિજાનાતિ સર્વતઃ સર્વમ. સ સર્વ જ્ઞાનદર્શી કર્મ રજસા નિજેના પચ્છન સંસાર સમાપન્નો ન વિજાનાતિ સર્વતઃ સર્વમ. ગુજરાતીમાં ગાથા છે કે તે સર્વ જ્ઞાની દર્શી પણ નિજ કર્મ રજ આચ્છાદને સંસાર પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે સ સર્વ જ્ઞાનદર્શી એટલે કે તે આત્મા સ્વભાવથી સર્વને જાણનારો તથા દેખનારો છે. સર્વ જ્ઞાનદર્શી સર્વને જાણનારો અને દેખનારો. તો પણ નિજેન કર્મરજસા અવચ્છન પોતાના કર્મ મળથી કર્મ મેલથી એ ખરડાયો છે, વ્યાપ્ત થયો છે. તે આત્મા સ્વભાવથી સર્વને જાણનારો દેખનારો છે તો પણ પોતાના કર્મમળથી કર્મમલિનતાથી કર્મમેલથી ખરડાયો છે, વ્યાપ્યો છે. અને એવો ખરડાયો વ્યાપ્યો થકો સંસાર સમાપન્ન સર્વત સર્વમ ન વિજાનાતી. અને એમ એ કર્મમળથી ખરડાયો છે તેથી સંસારને વ્યાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. સ્વભાવથી તો એ સર્વને જાણવા દેખવા વાળો છે, સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવી છે એ આત્મા. સ્વભાવથી તો ખરેખર તો એ સર્વને જાણનારો તથા દેખનારો છે. પણ આ તો શક્તિ અપેક્ષાએ વાત કરી. પણ એવો છે છતાં પણ એ નિજ કર્મરજસા એટલે કે પોતાના કર્મમળથી ખરડાયેલો છે, પોતાના કર્મમળથી વ્યાપ્ત થયો છે. અને એવો પોતાના કર્મમળથી વ્યાપ્ત થયો થકો એ સંસારને વ્યાપ્ત થયેલો છે. કર્મમળ છે એટલે કે સંસાર છે, કર્મરૂપ મલિનતા છે એટલે જીવને સંસાર છે. અને એવો સંસારને વ્યાપ્ત થયેલો છે તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. સ્વભાવથી એ સર્વજ્ઞ સર્વદર્શી છે પણ એ કર્મને કારણે કર્મમળને કારણે સંસારી થયો છે. અને એવો સંસારી થયો થકો એ સર્વ પ્રકારે જાણતો નથી. હવે આનો વિસ્તાર ટીકામાં અમૃતેન્દ્રાચાર્ય ભગવાને કર્યો છે એ આપણે સમજીએ. જે પોતે જ જ્ઞાન હોવાથી પોતે જ જ્ઞાન હોવાને લીધે એટલે કે ભગવાન આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે એટલે જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને સર્વ પદાર્થોને જગતના બધા જ પદાર્થોને સામાન્ય વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાંત આત્મદ્રવ્ય આત્મા કહો કે જ્ઞાન કહો, જે પોતે જ્ઞાન સ્વભાવી છે, જગત આખાને એક જ્ઞેય તરીકે જાણે છે અને સામાન્ય અને વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે, એવું એ જ્ઞાન અર્થાંત આત્મદ્રવ્ય અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું વ્યાપ્ત થયું હોવાથી જ. અનાદિકાળથી એ કેવું છે? અનાદિકાળથી એ કર્મ સહિત છે, કર્મમળ કર્મરૂપી મેલ વડે એ લેપાયેલું છે. શું? જ્ઞાન અથવા તો આત્મા એ અનાદિકાળથી જ્યારથી છે ત્યારથી એ કર્મરૂપ મલિનતા સાથે જ છે, એટલે કે કર્મરૂપ મલિનતા વડે લેપાયેલ છે એવું એનું સ્વરૂપ છે. અનાદિકાળથી એ કર્મરૂપ મલિનતા સહિત છે અને એવી અનાદિકાળથી એ કર્મરૂપ મલિનતા સહિત શા માટે છે? તો કે પોતાના પુરુષાર્થના અપરાધથી. જો અહીંયા મલિનતા લીધી છે એટલે મલિનતા એની અંદરમાં નથી, પણ એ અનાદિથી એમ જ છે. જેમ ખાણમાંથી સોનું નીકળે છે તો એ એની સાથે માટી સહિત જ હોય છે, પણ એ માટી અને સોનું એકરૂપ થયા નથી, અનાદિથી એ એમ જ છે. પછી એને બહાર કાઢી અને બંનેને જુદા પાડી શકાય છે, સોનું અને માટીને જુદા પાડીને શુદ્ધ સોનું પ્રાપ્ત કરી શકાય છે. એ રીતે અનાદિકાળથી જ્યારથી જીવ છે ત્યારથી એ કર્મ સહિત જ છે. એટલે કંઈ કર્મ પછી પાછળથી કે એમાં આવ્યા મલિનતા વ્યાપી એમ નથી, એટલે મલિનતા સહિત કર્મમળ વડે લેપાયેલું તો એ અનાદિથી છે, જ્યારથી જીવ છે ત્યારથી એ કર્મરૂપ મલિનતા સહિત જ છે. પણ છતાં એ મલિનતા એની અંદર પેસી ગઈ નથી, મલિનતા એની અંદર ઘૂસી ગઈ નથી, એટલે એનાથી જુદી જ છે. વસ્તુનું સ્વરૂપ આવું જ છે, એ અનાદિથી એ કર્મમળની સાથે રહેલું છે, એવું જ છે. એટલે એ જ્ઞાન અર્થાંત આત્મદ્રવ્ય અનાદિકાળથી એ પોતે કર્મમળ વડે લેપાયેલું છે, એટલે બંધ અવસ્થામાં છે, કર્મબંધની અવસ્થામાં છે. અને આવા કર્મબંધની અવસ્થામાં કર્મમળ સહિત હોવાનું કારણ શું છે? કે પોતાના પુરુષાર્થનો અપરાધ, પુરુષાર્થમાં દોષ, પોતે એવો પુરુષાર્થ કરી રહ્યો છે જેને કારણે અનાદિથી એમ જ વર્તી રહ્યો છે. જો એનો પુરુષાર્થ સવળો થાય, એનો પુરુષાર્થમાં દોષ છે ટળી જાય અને સાચો સમ્યક પુરુષાર્થ થાય, તો આ કર્મમળ અને પોતે શુદ્ધ આત્મદ્રવ્ય બંને જુદા છે, તો જુદા એ પોતે અનુભવે અને એમ એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ કરી લે. પણ પોતાના પુરુષાર્થના અપરાધથી, પોતાના દોષથી એ આ કર્મમળ છે એનાથી લેપાયેલો રહે છે, એટલે એ બંધ અવસ્થામાં છે. અને એમ બંધ અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને, પોતે કેવો છે? પોતે સંપૂર્ણ છે, પોતે પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સર્વદર્શી છે, તો એવા પોતાના સ્વભાવને એ બંધ અવસ્થામાં છે, માટે એ પોતે પોતાના સંપૂર્ણ એવા સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવને પ્રગટ કરી શકતો નથી. બંધ અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને, અર્થાંત સર્વ પ્રકારે સર્વજ્ઞેયોને જાણનારા એવા પોતાને એ પ્રગટ કરી શકતો નથી. એટલે કે એ સર્વજ્ઞ સ્વરૂપ છે, પોતે સર્વદર્શી છે અને સર્વજ્ઞેયોને જાણે એવો છે, તો એવા પોતાના સ્વરૂપને એ જાણતો નથી, એને પ્રગટ કરતો નથી. અને આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાન ભાવે અજ્ઞાન દશામાં એ પોતે વર્તે છે. તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે, માટે પોતે બંધ સ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. અહીંયા ભાવાર્થમાં પંડિતજી સ્પષ્ટતા કરતા કહે છે કે અહીં પણ જ્ઞાન શબ્દથી આત્મા સમજવો, જ્ઞાન જ્યાં કહ્યું છે એનો અર્થ આત્મા લેવો, જ્ઞાન અર્થાંત આત્મદ્રવ્ય કે કેવું છે? તો કે સ્વભાવથી તો એ સર્વને દેખનારું જાણનારું છે, પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી, પોતે દોષી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે. એને કર્મબળ અનાદિનો લાગ્યો છે કેમ? કેમ કે એ પોતે એવો પુરુષાર્થ કરતો નથી. જો એ પુરુષાર્થ કરે છે તો એ કર્મબળથી આચ્છાદિત રહેતો નથી, એ કર્મરૂપ મલિનતા ચાલી જાય છે. પણ અનાદિથી આ અનંત કાળ વીત્યો છતાં પણ હજી એને કર્મની મલિનતા એની સાથે રહી છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતે ભગવાન આત્મા ચેતન સ્વરૂપ છે, અને એવા ચેતન સ્વરૂપને પોતે પર્યાયમાં પ્રગટ કરતો નથી. પોતે અતિન્દ્રિયપણે પોતાના અંદરમાંથી આવતા સુખ શાંતિ અને આનંદનો અનુભવ કરતો નથી. સ્વભાવે એવો છે, છતાં પણ એનો એવો અનુભવ એ કરતો નથી. કેમ નથી કરતો? કે એનો પોતાનો જ એમાં દોષ છે, એનો પોતાનો અપરાધ છે. એ પોતે જ મૂંડ થઈ અને બહારમાં ને બહારમાં રખડી રહ્યો છે, પોતે કોણ છે એનું ભાન નથી. એટલે એમ એ પોતે જ અપરાધી છે, અને એમ એ અપરાધી છે પોતાના સ્વભાવ ભાવે નહીં વર્તતા, પરનું લક્ષ કરીને વિભાવ ભાવે વર્તે છે. એટલે પછી કર્મરૂપ મલિનતા આવે છે, અને કર્મરૂપ મલિનતા આવે છે તેથી કંઈ એનું મૂળ દ્રવ્ય કંઈ મલિન થતું નથી. એ દ્રવ્ય તો એવું ને એવું જ છે, પણ એ દ્રવ્યની સાથે આ મલિનતા છે એ એના શુદ્ધ સ્વભાવને, એના આનંદના સ્વભાવને, સુખના સ્વભાવને, શાંતિના સ્વભાવને એ પ્રગટ થવા દેતી નથી. એટલે વાંધો આ છે કે ભાઈ, અમે તો અમારા શુદ્ધ સ્વરૂપને અનુભવ્યું છે, એ નિર્મળ સ્વરૂપ છે, અને એવું નિર્મળ સ્વરૂપનો તને અનુભવ નથી થતો તો કંઈ એમ નથી કે તને કંઈ બીજું નડે છે. માત્ર તારા પુરુષાર્થની એ ખામી છે, એ નબળાઈ છે. તારો જો સાચો પુરુષાર્થ ઉપડે તો તને પણ તારા આત્મામાંથી એવા જ્ઞાન, આનંદ, સુખ અને શાંતિનો અનુભવ અતિન્દ્રિયપણે, ઇન્દ્રિયોની મદદ વિના થાય એવું તારું સ્વરૂપ છે. પણ તું બહારમાં રોકાઈ રહ્યો છે, તું પરમાં રોકાઈ રહ્યો છે, અને પરમાં રોકાવાથી એવા તારા શુદ્ધ સ્વરૂપને અનુભવતો નથી, એક વાત. અને સાથે સાથે પરમાં રોકાઈ રહેવાથી, વિભાવ ભાવે થવાથી, એવા જે વિભાવ ભાવ, શુભ ભાવ જેને તું ધર્મ માની રહ્યો છે, એ તારી આસપાસમાં એ બંધનું કારણ થાય છે, એ મલિનતાનું કારણ થાય છે. એટલે એવી મલિનતા એ તને તારા આનંદ, સુખ, શાંતિને પ્રાપ્ત થવા દેતી નથી. બહુ સરસ વાત આ ગાથામાં તો મૂકી દીધી છે. એ પોતે દોષી છે. અહીંયા ભાવાર્થમાં બહુ સરસ રીતે વાત સ્પષ્ટ કરી છે. કહે છે કે અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે. કોઈએ એને કર્મ વડે આચ્છાદિત કર્યો છે? એમ બિલકુલ નથી. એને કોઈ કર્મ વડે આચ્છાદિત કરે છે? કર્મ એની ઉપર છવાઈ જાય છે, એ કર્મ એને ઢાંકી દે છે, એવું કોઈ બીજો કરે છે? એમ નથી. પોતે જ એવા ભાવ કરે છે તો, ભાવ કરે છે તો એવા ભાવ બંધ થાય છે, એવા વિભાવ ભાવે પોતે પરિણમી રહ્યો છે. એટલે પોતે સ્વયં જ એવો કર્મ વડે આચ્છાદિત થાય છે. એમાં પોતાનો જ અપરાધ છે, પોતાનો દોષ છે, અને તેથી પોતાના સંપૂર્ણ શુદ્ધ આનંદરૂપ સ્વરૂપને, ચૈતન્યના મહાસાગરને, સુખના દરિયાને એ અનુભવતો નથી. એવા અંદરમાંથી આવતા અમૃત રસને એ પીતો નથી. એ રીતે અજ્ઞાન દશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળ જ્ઞાન સ્વરૂપ અથવા મુક્ત સ્વરૂપ આત્મા, જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે એટલે કે સર્વ જ્ઞેયોને જાણે એવા સ્વભાવવાળો છે, અથવા તો મુક્ત સ્વરૂપ છે એટલે કે એ બંધાયેલો નથી એવો હોવા છતાં પણ એ આ કર્મ વડે લેપાવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે. માટે એ નક્કી થયું કે એ કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. કર્મ એટલે અહીંયા ભાવ કર્મ લેવું, એ ભાવ એ પોતે જ બંધ રૂપ છે, તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. એવા ભાવ બંધ થાય છે, એવા ભાવનો, એવા અશુભ ભાવનો, અશુભ ભાવનો નિષેધ કરવામાં આવ્યો છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ આપેલ પ્રવચન ઘણા વિસ્તારથી કરવામાં આવ્યું છે અને એમાં ઘણું સમજવાનું છે. એ બધો વિસ્તાર હવે આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સમયસારની સ્તુતિ બોલીશું અને તે પછીથી સુખધામ બોલીશું.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાભૃત તણે વાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનુ જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રોચતા જગતની રુચિ આળસે સૌ, તું રીજતા સકલ જ્ઞાયક દેવરીજે. બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી. સુખનામ અનંત સુસંત ચરી,
જય રામ.